જે શ્રોતા છે એ કઈ ભાષામાં સમજે છે? વ્યવહારની ભાષા. નાનો છોકરો હોય, અર્થ સમજુ હોય, એને એમ કહે ને અગ્નિમાં હાથ નાખીશ નહીં, એમ કહેવાય ને? એમ કહીએ ને, તારે પાણી પીવું છે એમ પૂછીએ ને એને, તો શું કરીએ ને? તો કેમ એવા શબ્દો વાપરો છો? અરે ઈ એની ભૂમિકાનો વિચાર કર, એને પાણી શબ્દ નહીં પડે, ભૂ પીવું છે તો સમજી જશે, ઓલું ઊ કરીશ તો સમજી જશે. એમ કોની છે? અને એ વાત ફરીથી, સિદ્ધાંત શું હોય છે, નિયમ શું હોય છે? જ્યારે પણ વાતચીત થાય, કોમ્યુનિકેશન થાય, ત્યારે ભાષા કોની અને ભાવ કોનો? સાંભળનારની ભાષા અને કહેનારનો ભાવ. તો અહીંયા આપણે ભેદથી સમજીએ છીએ. જેમ કહીએ કે બરફી બરફી એટલું બધું કહીએ અને કોઈને ખબર ન હોય તો બરફી એટલે શું કહેવું? તેને ભેદ કરીને સમજાવતા હોય કે જો જેમાં માવો હોય, પછી એમાં ખાંડ નાખ્યો હોય, એમાં મસાલો નાખ્યો, તો એ છે. અને એના પછી પણ સરસ દ્રષ્ટાંત છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ. કોઈકને સમજાવવા માટે ભેદ કરીને સમજાવ્યું હોય અને ભેદને જો સમજી લે તો એમને તો કડક અમૃતચંદ્રાચાર્ય પનિશમેન્ટ આપ્યું. શું આપ્યું? ઉપદેશને લાયક નથી. જેમ ભેદ કરીને દેખાડ્યું કે બરફીમાં આ ત્રણ વસ્તુ હોય, અહીંયા કોઈ માવો મૂકે, પછી ખાંડ મૂકે અને મસાલો, એક એક માંથી થોડું ખાઈ લે એટલે બરફી ખાધી, તો શું છે? એ વાત વિચારવા જેવું છે. જેમ આજ ચર્ચામાં આવી, દ્રષ્ટિ ભેદને ગ્રહણ કરે નહીં અને જ્ઞાન અભેદને સાથે રાખ્યા વગર રહે નહીં. દ્રષ્ટિ ભેદને ગ્રહણ ન કરે અને જ્ઞાન એ ભેદ અને અભેદ બે સાથે રાખ્યા વગર એ રહે નહીં. એનો એનો સ્વભાવ છે, એનું એક વિશિષ્ટતા, એની એક શક્તિ છે, એક્સ્ટ્રા શક્તિ છે. તો ફરીથી શાસ્ત્રમાં બે નયોના, અહીંયા વ્યવહાર અને પરમાર્થ એટલે નિશ્ચય. પરમાર્થ એટલે જેવું છે તેવું કેવું. આપણે ઘણી વાર દ્રષ્ટાંત લીધો જ છે. સ્ટીલનો ગ્લાસ હોય, એમાં પાણી ભરી છે. હવે કોઈને પણ સમજાવવા કહેવા માટે શું કહેશું આપણે? પાણીનો ગ્લાસ લાવ. કારણ કે એ ભાષામાં સમજે. બાકી તો કેનારને ખબર છે ને, ઓલે પણ ખબર પડે પાણીનો ગ્લાસ ક્યાંય હોઈ શકે. પણ પાણીનો સંયોગ હોવાથી એને પાણીનો ગ્લાસ એવો વ્યવહાર ઉપચાર કરવામાં આવે. અને એને સ્ટીલનો જ ગ્લાસ કહેવો, એનું નામ પરમાર્થ છે. તો વ્યવહાર અને પરમાર્થ, નિશ્ચય અને વ્યવહાર, એ બે કથન શૈલીથી શાસ્ત્રમાં બંને રીતે વાત આવે છે. દરેકની પાછળ કંઈક પ્રયોજન હોય છે, દરેકની કંઈક એમાં મર્યાદાથી વાત કરતો. આપણને એક જ પ્રશ્ન પૂછે, તમે ક્યાં રહો છો, તેનો શું ઉત્તર હોય? હું ક્યાં પાર્લા વેસ્ટમાં રહું છું, ઉત્તર એક જ, તો શું હોય? તો એમાં સાચો કયો ને ખોટો કયો? બધા ક્યાંથી સાચા હોય? એકનો એક જ જવાબ હોય કે બે ને બે પાંચે હોય, ને બે ને બે ત્રણે હોય, કે બે ને બે ચાર જ હોય? ખાલી ચાર જ હોય ને, તો એક જ જવાબ દેવાનો તમારે. શું કરીએ છીએ જીવનમાં? બહારમાં બધું જ એક વ્યક્તિને નાખ, તમારે ખાલી એને શું કહેવાનો? પુત્ર જ કહેવાનો. તો એમ નહીં, એ પુત્ર છે, સાથે કોઈકનો પિતા પણ હશે, કોઈકનો કાકો પણ હશે, ને ભત્રીજો પણ હશે, બે એમાં છે અપેક્ષા. હા, ભૂલ ક્યારે થાય? ભૂલ ક્યારે થાય? એક જ અપેક્ષાથી બે ધર્મો કહેવા જશો તો ભૂલ છે. એની સામે ભત્રીજો ઉભો છે અને એની અપેક્ષા એને કાકોય કહીએ અને એની અપેક્ષા એ મામોય કહીએ તો ભૂલ છે. તો એ રીતે શાસ્ત્રોમાં આ રીતે કથન પદ્ધતિ હોય છે. વસ્તુ એક છે, એમાં અનંત ધર્મો છે. તો વ્યવહાર છે ભેદ કરીને બતાવે છે અને નિશ્ચય પરમાર્થ છે અભેદપણે દેખાડે. અથવા તો બીજી રીતે, વ્યવહાર કોને બતાવે? વ્યવહાર કોને બતાવે? વ્યવહાર કથન પદ્ધતિ કોને બતાવે? અહીંયા આત્માની વાત આપણે લઈએ તો સંયોગને, વિભાવને અને ભેદને કોને દેખાડે? સંયોગને, વિભાવને અને ભેદને. અને જે પરમાર્થ છે, નિશ્ચય છે, કોને બતાવે? પોતાના આશ્રયભૂત એકરૂપ અભેદ ટંકોત્કીર્ણ એકરૂપ પદાર્થને. જેમ તરબૂચ લઈએ, કેળું લઈએ, તરબૂચ કોને કહેવાય? કોને કહેવાય એવું પૂછ્યું ને? તરબૂચ એટલે તરબૂચ, એમાં છાલે આવે, પછી સફેદ ભાગ આવે અને લાલ, એ ત્રણેય તરબૂચ છે ને? તરબૂચ છે કે નહીં? નહીં, ત્રણેયનો હા, એ ત્રણેય ભેગું થઈને, કઈ વાંધો ને, ત્રણેય ભેગું થઈને બરોબર છે, તરબૂચ છે ને? હા કે ના, ત્રણેય થઈને છે ને? તો ખાતી વખતે પછી એ સીધે સીધું જ ખાવા માંડે, કારણ કે તરબૂચ ત્રણેય તરબૂચ છે ને, મારે તરબૂચ ખાવું છે. તમે શું કહેતો? ખાલી લાલ ભાગી તરબૂચ છે ને, બજારમાં લેવા જજો, જોઈએ કેટલું લઈને આવો છો. સીધા કેવી છે બારમાં, આપણે બધો પ્રકાર સમજીએ છીએ ને, લાવવા માટે આખું છે અને ખાવા માટે લાલ છે. એમ અહીંયા એ વસ્તુને ભેદા ભેદ સ્વરૂપ છે, તો વ્યવહાર છે ભેદ પણ દેખાડે, નિશ્ચય જે આશ્રય કરવા યોગ છે એ અભેદ ને દેખાડે. આવી શાસ્ત્રમાં શું હોય છે? શૈલી હોય છે. તો સંયોગને, વિભાવને, ભેદને દેખાડે તે કોનું કામ છે? વ્યવહારનું. અથવા તો બે નહીં થી વિચાર કરીએ તો બે નહીં કઈ, દ્રવ્યાર્થિક અને પર્યાય. દ્રવ્ય સાપેક્ષ જે ધર્મો બતાવે એનું નામ દ્રવ્યાર્થિક છે, અને પર્યાય સાપેક્ષ ધર્મો બતાવે નામ પર્યાર્થિક. કોઈ પણ એક વ્યક્તિમાં બે પ્રકારના રિલેશનશીપ હોઈ શકે. કયા બે પ્રકારના? એક પિતા તરફનો હોય અને એક મોસાળ માતા તરફનો, બે રિલેશન હોય. હોય કે નહીં કોઈ આ રીતે કાકા ને એવી રીતે છે ના, મામા માસા ને? તો બે એવી જ રીતે એક જ પદાર્થ છે, એમાં દ્રવ્ય સાપેક્ષ ધર્મ છે અને પર્યાય સાપેક્ષ, અને એમાં આપણું પ્રયોજન હોવાથી દ્રવ્ય સાપેક્ષ ધર્મો દ્રવ્યાર્થિક નહીં ને આપણે નિશ્ચય કહીએ છીએ, અને જેનું લક્ષ છોડવાનું ગૌણ કરવા છે તેને આપણે પર્યાર્થિક ને વ્યવહાર કહીએ છીએ. તો એ રીતે આખી શૈલી સમજવી જોઈએ. કોઈને એમ થાય આવું બધું આડું ઓળું નહીં, સીધે સીધું અમને ધર્મ કરવાનું કહી દો, તેને કે તારે સીધે સીધું તરબૂજ લાલ લઈ આવવાનું, બીજું બધું નહીં લાવવાનું, વળી આ લાવવું ને પાછું સુધારવું ને કાઢવું નહીં ને? દરજી હોય, દરજી એને શું આવડે? વેતરતા આવડે? વેતર તો ખબર પડે કે સાંધતા આવડે? ના, બે માંથી એક, બે ઊંધું કામ કરવાનું. જો એને સાંધવું તો પછી કાપ્યું શું કામ, અને કાપ્યું છે તો સાંધે છે શું કામ? આ બધું નથી આડુંવળું નથી લાગતું દરજીને? પેલા તો બે માંથી, તો તમે કે બે, તો હું તો કઉ તો પછી સાંધવું તું જ તો કાપ્યું શું કામ, અને કાપ્યું છે સાંધો છે શું કામ? જીવનમાં કેમ બધા પ્રકારો આપણને ખ્યાલમાં, કાયપા વગર વ્યવસ્થિત ફીટ નહીં થાય અને સાંધા વગર પહેરાશે નહીં, ટુકડા થોડી પહેરાવાના. તો ન્યા આપણે કેવું સહજતાથી સ્વીકારીએ છીએ, એવી રીતે જીના ગમમાં આ પ્રકારની નિશ્ચય વ્યવહારની બંને રીત વાત આવે છે. આચાર્ય દેવ કહે છે, તું ખાલી બરફી કહેતા જો બરફીને સમજી ગયો હોત તો અમારે ત્રણ ભેદ પાડવાય નથી. પણ શું થાય, તને ભેદ પાડ્યા વગર ખ્યાલમાં આવતું નથી, માટે એ ભેદ કરવો પડે છે. અને એટલા માટે દ્રષ્ટાંત આપણને કયું આપ્યું છે? આઠમી ગાથામાં સમયસારમાં આપ્યું છે ને, ભાષા અનારી એટલે એને સ્વસ્તિ શબ્દ કીધો, કાંઈ અર્થ સમજાણું નહીં. એવી જ રીતે આત્મા શબ્દ કીધો, કાંઈ સમજાણું નહીં. તો એને શું કહેવું પડ્યું? દર્શનના ચારિત્રને જે સદાય પ્રાપ્ત હોય તેનું નામ. એક બહુ જ એ રીતે વિચારવા જેવું છે. કોઈને એમ કહીએ જીવ 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 એટલું આપણે કહીએ તો એને કાંઈ સમજ ન પડે તો શું કરવું પડે? શરૂઆત ક્યાંથી થાય? જો ગાય તે જીવ છે, ઘોડો તે જીવ છે, આ કાંઈ જીવ નથી. જો અહીંયા મારીશ કાપીશ તો કાંઈ નહીં થાય, અને એને મારીશ કાપીશ તો શું થશે? દુઃખ થાય. તો ક્યાંથી શરૂઆત કરી? ન્યાથી. એટલે એક શું થયું? આ ટોટલ જળ છે એનાથી કાંઈક જુદું પડ્યું. હવે કે છે, એ ગાય તને દેખાય છે ને એ જીવ નથી, અંદરમાં જેને ઈચ્છા થાય છે એ જીવ છે, બહાર તો એનું શું છે? શરીર છે. પેલું આટલું જુદું પડ્યું, હવે એનાથી કે તને જે દેખાય છે કેવું છે? શરીર છે. અંદરમાં જીવ તો કોણ છે? જેને ઈચ્છા થાય, સુખ દુઃખ થાય છે એ છે. એનાથી આગળ એ ઈચ્છા તો ક્યારેક થાય ન થાય જુદું, એનું જ્ઞાન તો ચાલુ છે. તો એ ઈચ્છા તે જીવ નથી, પણ કોણ છે? જ્ઞાન જેને થઈ રહ્યું છે એ જીવ છે. પછી કે જ્ઞાન તો ઓછું વધતું પલટતું બધું થાય છે, જ્ઞાન સ્વભાવ જે અંદરમાં ભરેલો એ મય જીવ છે. આ રીતે જુદી અંતે ક્યાં લઈ ગયા એને? જે મૂળ જીવ બતાવો છે ત્યાં સુધી. શરૂઆત ક્યાંથી કરી? વ્યવહારથી દેખાડતા દેખાડતા એને મૂળ યથાર્થ જ્યાં લઈ જવો છે, મૂળ તત્વ ત્યાં છે. આવી શૈલી જીનાગમમાં એ આવતી. તો આ રીતે વાત આવે છે. શાસ્ત્રમાં એક ઠેકાણે એમ કહ્યું હોય કે આત્મામાં કદી ક્યાંય રાગ દ્વેષ નથી, ત્યાં એમ સમજવું કે તે કથન સ્વભાવની અપેક્ષાએ દ્રઢ દ્રષ્ટિથી કહ્યું છે. ફરીથી આમાં એક આટલું જ કહેતા, સ્વભાવની અપેક્ષાએ એનાથી શું સિદ્ધ થઈ જાય? બીજી અપેક્ષા એ બીજી વાત છે. આ ભાઈ તો આમ તો સારા છે, તો શું થયું ને? તો બે પ્રૂવ જ થાય. એમના સ્વભાવની અપેક્ષા એ સારા છે, આર્થિક અપેક્ષા એ સારા છે, તો એનો અર્થ શું થયો? વાત શું રહી ગઈ છે? અધૂરી રહી છે. હજી બીજી અપેક્ષા એ કંઈક બીજું રહેલું છે. અને આમાં જ કોઈ માની લે, એક જ અપેક્ષા સર્વાંગ માની લે તો શું થાય? તો એ યથાર્થ એને એ વ્યક્તિની ઓળખાણ થવાની નથી. હંમેશા એ નક્કી રાખવું, અપેક્ષા એ કેવું છે? અધૂરું કથન છે, પૂર્ણ કથન નથી. અને એટલા માટે ક્યારે અપેક્ષામાં સર્વાંગ ન માની લેવું. જેમ આત્મા દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે, શું અર્થ શું થયો એનો? બીજી અપેક્ષા રહી ગઈ છે. જો એને સર્વથા નિત્ય માની લીધો તો શું થશે? તો પલટો જ નથી, પર્યાય જ નથી. તો શું કામ તું આવ્યો છો? કોઈની પાસે આપણે જઈએ છીએ, ધર્મ સમજવા જઈએ છીએ, એનો અર્થ શું કરીએ છીએ આપણે? મારે મારા પરિણામ એવા ને એવા રાખવા છે, કઈ પલટો લાવવો છે? સ્કૂલમાં ભણવા જઈએ છે, શેના માટે જઈએ છીએ? શેના માટે જઈએ છે? કંઈક શીખવું છે, ગ્રહણ કરવું, તો પલટો તો સિદ્ધ થઈ ગયો કે નહીં? તો એ અહીંયા કે કોઈ ઠેકાણે, શાસ્ત્રમાં એક ઠેકાણે, એક ઠેકાણે એટલે એક જગ્યાએ શું કહ્યું હોય કે આત્મામાં કદી ક્યાંય રાગ દ્વેષ નથી, તેનો અર્થ શું સમજવું? આ સ્વભાવની અપેક્ષા એ છે. ફરીથી એ વાત લઈએ, સ્વભાવમાં જો હોય તો કોઈ દી ટળે નહીં, અને પર્યાયમાં જો ન હોય તો દુઃખ કોઈ દી થાય નહીં. બે વાત, સ્વભાવમાં જો દુઃખ હોય, રાગ દ્વેષ મોહ હોય તો કોઈ દી ટળે નહીં. સ્વભાવ કોઈ દી ટળે? શેમાં આવે છે? સ્વભાવ છોડવો અશક્ય છે કે મુશ્કેલ છે? અશક્ય કે મુશ્કેલ? એમાં તો એમ લખ્યું, હજાર કારણો મળવા છતાં પણ સ્વભાવ છોડવો અશક્ય છે. મુશ્કેલ નહીં, અશક્ય છે. અરે જો સ્વભાવ છૂટી જાય તો સ્વભાવવાન વસ્તુનો અભાવ થઈ જાય. સ્વભાવ ઇઝ ઇક્વલ ટુ પોતાનો સ્વ અને ભાવ, પોતાનો ભાવ. એ સિવાય હજી બીજું, સ્વભાવ ઇઝ ઇક્વલ ટુ ગુણ. અને પદાર્થ દ્રવ્ય કોને કહેવાય? ગુણના સમૂહને. હવે જો સ્વભાવ જ નથી, એનો અર્થ શું થયો? સ્વભાવ પલટી ગયો, તેનો અર્થ શું થયો? ગુણે પલટી ગયો, તો ગુણ વગરનું દ્રવ્ય શું રહેશે આખું? તો સ્વભાવ કોઈ દી છૂટે જ નહીં. તો એ સ્વભાવ જે છે, તો એમાં એ સ્વભાવ અપેક્ષાએ વાત કરી, પણ બીજી અપેક્ષાએ સ્વભાવમાં જેમ રાગ દ્વેષ નથી, એમ પર્યાયમાં પણ ન હોય તો આ સંસાર કોનો, દુઃખ કોનું, આશ્રવ બંધ કોના? તો આત્મામાં કદી અને ક્યાંય, બે શબ્દમાં શું આવે? કદી ટાઈમ દેખાડે અને ક્યાંય શું દેખાડે? ક્ષેત્ર દેખાડે. ક્યાંય રાગ દ્વેષ નથી, ત્યાં એમ સમજવું કે તે કથન શેની અપેક્ષા છે? સ્વભાવની અપેક્ષા. એ એક વાત. અને શબ્દ બીજો શું આપ્યું? દ્રવ્ય દ્રષ્ટિથી. શું ફરક છે? સ્વભાવને સ્વીકારના દ્રવ્ય દ્રષ્ટિ જ છે. સ્વભાવ છે એને વિષય કોણ બનાવે છે? દ્રવ્ય દ્રષ્ટિ બનાવે. ભેદ નથી લેવો અભેદપણે દ્રવ્યમાં, તો એ સ્વભાવ દ્રષ્ટિ સ્વભાવની અપેક્ષા એ દ્રવ્ય દ્રષ્ટિથી આ પ્રમાણે કહેવામાં આવ્યું હોય છે. હવે બીજી જગ્યાએ શું વાંચવામાં આવ્યું હોય? વળી તે જ શાસ્ત્રમાં અથવા બીજે ઠેકાણે, બીજે ઠેકાણે એમ કહ્યું હોય કે રાગ દ્વેષ આત્મામાં થાય છે. સમયસારમાં આગળ પ્રશ્ન આવશે, આ મિથ્યા તો રાગ દ્વેષ છે શું? એક બાજુ તમે કેવા કહેતા હતા પૂતગલના પરિણામ, પાછા તમે શું છો જીવની પર્યાયમાં અજ્ઞાનતાથી બનતો, તમારે સમજવું શું શું છે? આ સ્રવ શું છે, જીવમાં છે કે જીવમાં નથી? આશ્રવ વિભાવ ભાવ અશુદ્ધતા જીવમાં છે કે નથી? એક જવાબ દેવાનો, બીજું દૂધ દહીંમાં પગ નહીં રાખવાનો. શું એવું છે? એક દૂધ દહીંમાં નહીં ભાઈ, એક જ જવાબ આપો. તો એમ તમે કહો આત્મા જડે છે ને ચેતને છે, બે એમ કયો તો ન્યા કેમ ના પાડી? ન્યા ના પાડો ને અહીંયા તમે હા દૂધ દહીંમાં બે મારે. હા તો એમ જ કહ્યું ને કે પર્યાય અપેક્ષા જડ છું ને દ્રવથી હું ચેતન છું, ન્યા કેમ ના પાડો છો? જીવનમાં ફરીથી વસ્તુની અંદર એ બે ધર્મો છે. હમણાં જ કીધું એમ પર્યાયમાં જો રાગ દ્વેષ ન હોય તો દુઃખ જ નહીં હોય, સંસાર જ નહીં હોય, અને સ્વભાવમાં જો હશે તો કોઈ દી છૂટશે નહીં. તો બે અપેક્ષા લાગુ પડે. એક જ વ્યક્તિ કાકો પણ હોય ને એ જ વ્યક્તિ ભત્રીજો પણ હોય, એ જ પોતે પિતા હોય એ જ પોતે, તો ન્યા કેમ પ્રશ્ન આપણને નથી થતા? તો અહીંયા બે અપેક્ષા તો ક્યાંક જયારે એમ લખ્યું હોય કે રાગ દ્વેષ આત્મામાં ત્યાં શું સમજવું, ત્યાં એમ સમજવું કે તે કથન વર્તમાન અશુદ્ધ અવસ્થાની અપેક્ષાએ પર્યાય દ્રષ્ટિથી કહેવાયું છે. જો ઓલું કથન કયું આવ્યું હતું? સ્વભાવની અપેક્ષાએ. આ કેવું કથન આવ્યું? પર્યાય અશુદ્ધ પર્યાય અવસ્થાની અપેક્ષાએ. ઓલું કયું લીધું હતું? દ્રવ્ય દ્રષ્ટિથી. અને અહીંયા શું લીધું? પર્યાય. કારણ કે અશુદ્ધતા ક્યાં થાય છે? પર્યાયમાં, માટે પર્યાય દ્રષ્ટિ. ઓલો સ્વભાવ શુદ્ધ છે એ કોનાથી જણાય? દ્રવ્ય દ્રષ્ટિથી, માટે એ લીધું હતું. અને અહીંયા કે એક કથન વર્તમાન અશુદ્ધ અવસ્થાની અપેક્ષાએ, અને એના માટે ખાસ જો લેવું હોય તો 14મી ગાથા બહુ સુંદર છે. એક આશ્ચર્ય થાય, 14મી ગાથા શેની છે? 14મી ગાથા સમ્યક દર્શનની છે. શુદ્ધ નયનો વિષયની વાત છે. શુદ્ધ નયનો વિષય કોણ છે? સમ્યક દર્શનનો વિષય શું છે? દ્રષ્ટિનો શું? તો શું આપ્યું? કોણ છે એ? અબદ્ધ સ્પષ્ટ છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે અને અસંયુક્ત છે. એ વાત કીધી અમૃતચંદ્રાચાર્યદેવ ટીકામાં શું લીધું? કે આત્મા પાંચ ભાવ સ્વરૂપ છે, તું એને સ્વીકાર, એનું નામ શુદ્ધ નહીં જાણજે, એટલું જ લેતો શું લીધું? કુંદકુન આચાર્ય ના પાડી અબદ્ધ સ્પષ્ટ, તો તમે ક્યાંથી લઈ આવ્યા આ બધું? કુંદકુન આચાર્ય શબ્દ શું વાપરો? કે આત્મા બદ્ધ પણ છે અને અબદ્ધ પણ છે, અનન્ય પણ છે અને અન્ય પણ છે, નિયત પણ છે અનિયત નહીં. કુંદકુન આચાર્ય નથી કીધું ને? ગાથામાં ક્યાં કીધું? ક્યાં ગર્વી? તમને ગર્વિત પણ છે આહાર. જો બોજ બોજ એ કુંદકુંદ આચાર્ય દેવના શબ્દોની ગૂઢતા છે. તું ક્યાંય એકાંતે નહીં માની બેસતો, શુદ્ધ નહીંના વિષયમાં નથી એનો અર્થ છે કે તારી પર્યાયમાં નથી એવો નહીં કાઢતો હતો. કારણ કે શુદ્ધ નહીંનો વિષય પર્યાય નથી હોતો, અને તેથી શુદ્ધ નહીંના વિષયમાં નથી પણ એના અસ્તિત્વમાં નથી એમ ન માનતો. કોઈ વ્યક્તિ ભત્રીજાએ આવીને એમને કાકા કીધા એટલે એ મામા નો હોય ને? ન હોય ને? ક્યાં હોય? અથવા એ બોલતો તો છે નહી. અથવા ભત્રી ભાણેજ આવે ત્યારે મામા હોય, અત્યારના મામા ન હોય. ને પછી મામા તો નથી ને? ઓલાએ તો ખાલી એને કાકા કીધું છે. તો મામા ઓલો ભાણેજ આવશે ત્યારે મામા થશે, એ દેટ ઇઝ એગ્રી. પણ અત્યારના તો નથી ને? જીવનમાં આ ફરી ફરીને બત્રી જાએ કાકાપણાના ધર્મને મુખ્ય કર્યો છે અને મામાપણાનો ધર્મ હોવા છતાં એનું પ્રયોજન નથી માટે ગૌણ કર્યો. એમ પણ પાછું કારણ છે, ભત્રીજો છે એણે શું કર્યું, કાકાપણાના ધર્મને શું કર્યો છે મુખ્ય, ત્યાં એ મામાપણ હશે માસાપણ હશે જે અન્ય હશે પણ એનું એને કામ નહોતું માટે એને શું કર્યું ગૌણ. આ મુખ્ય ગૌણની શૈલી એનું નામ નહીં છે. કોઈ બહુ અઘરું નથી સમજવું હોય તો એ અહીંયા આપણને બે ચોખ્ખી વાત કરી ગુરુદેવસિંહે કે કોઈ શાસ્ત્રમાં આત્મામાં રાગદ્વેષ નથી એમ કહ્યું તો સન માની લેવું કે આ સ્વભાવની અપેક્ષા છે અને સ્વભાવને ગ્રહણ કરે તેનું નામ દ્રઢ દ્રષ્ટિ. અને એ શાસ્ત્રમાં બીજી ગાથાઓમાં કીધું હોય કે રાગ દ્વેષ આત્મામાં થાય છે. આશ્રવ અધિકારની પહેલી જ ગાથામાં આવે ને, એ સંજ્ઞ આશ્રવ એ વિવિધ ભેદે જીવના અનન્ય પરિણામ છે. અને આમાં પરિણામ કર્મ તણુ નો કર્મનું પરિણામ જે નવ કરે માત્ર જાણ કે આત્માના પરિણામ નથી, એ તો પૂતગલના પરિણામ છે. એની આદિ મધ્યંતમાં કોણ વ્યાપે છે, આવે છે ને 76 અંતરવ્યાપક. અંતરવ્યાપક નો અર્થ શું છે, આદિ મધ્ય અંતમાં. તો શું બે વિચારું, એક સ્વભાવની અપેક્ષાનું કથન છે, એક પર્યાયની અશુદ્ધતાને સિદ્ધ કરવા માટેનું કથન છે. એ અપેક્ષા એ પર્યાય દ્રષ્ટિથી કહેવાયું. અહીંયા શબ્દ પર્યાય દ્રષ્ટિ એટલે શું લેવું, મિથ્યા દ્રષ્ટિ. પર્યાય દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ. તો પર્યાયની અપેક્ષાથી, પર્યાય દ્રષ્ટિ પર્યાય મુંડા પર સમય એવા અર્થમાં નથી. અહીંયા પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાયને મુખ્ય કરીને આવું કથન કહેવામાં આવ્યું. એ રીતે તે કથન જેમ છે તેમ સમજવું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે સમજવું તે, અને ત્યાં ત્યાં તે આચરે આત્માર્થ. એમ અહીંયા એ રીતે કથન જેમ છે તેમ, જેમ છે તેમ એટલે જે અપેક્ષાએ કહ્યું છે તે અપેક્ષા. એક રીતે બહુ સરસ નહીંની વ્યાખ્યા, નહીં કોને કહેવાય, નહીંની વ્યાખ્યા શું, વસ્તુનો અંશી ધર્મ થશે, ભાવશ્રુત જ્ઞાનનો એક અંશ તેનું નામ નહીં છે. હજી બીજી વ્યાખ્યા, એ તો બરોબર, ભાવશ્રુત જ્ઞાનનો એક અંશ, ભાવશ્રુત જ્ઞાનમાં અનંત ધર્મ આવે એમાંથી એક અંશ. બીજી કઈ વ્યાખ્યા, અનંત ધર્માત્મક વસ્તુના એક ધર્મને ગ્રહણ કરે એનું નામ નહીં. જેમ બોલે કોઈ ને, એટલે 100 કેસ હોય એમાં ખાના 5-10 હોય અને એક એકમાં એક એક વસ્તુ છે તો કેટલી વસ્તુ હશે, 10 હશે. એમ આત્મામાં શું છે, અનંત ધર્મો છે અને એક એક ધર્મને ગ્રહણ કરે એનું નામ શું કહેવાય, નહીં કહેવાય. અને બધાને ગ્રહણ કરે એનું નામ ભાવશ્રુત જ્ઞાન અથવા પ્રમાણ. હજી એક વ્યાખ્યા, નહીં હજી એક વ્યાખ્યા, બે તો થઈ ગઈ, ભાવશ્રુત જ્ઞાનનો એક અંશ. બીજી કઈ આવી, અનંત ધર્માત્મક વસ્તુમાં એક એક ધર્મને જે ગ્રહણ કરે તેનું નામ નહીં. હજી એક વ્યાખ્યા, વક્તાના અભિપ્રાયને નહીં કહેવામાં આવે છે. અહીંયા વક્તા શું સિદ્ધ કરવા માંગે, સ્વભાવ સિદ્ધ કરવો છે તો આત્મામાં ક્યાંય રાગ દ્વેષ મોહ ન હોય તો એ વિચારવું, એનો એ કહેવાય. અને જ્યાં આત્માની અશુદ્ધતાને સિદ્ધ કરવી હોય તો આત્મા પોતે અશુદ્ધ રૂપે પરિણમો છે. તો એ ક્યું લેવાનું, કે જ્યાં સ્વભાવની દ્રષ્ટિએ પ્રયોજન છે તેનું નામ નિશ્ચય કહેવાનું નહીં, અને જ્યાં ઓલું રાગ આદિનું જ્ઞાન કરાવવા માટે પર્યાય તો એનું નામ પર્યાર્થી વ્યવહાર કહેવાય. એટલે માટે વક્તાનો અભિપ્રાય એ નિશ્ચયનું કથન, વ્યવહાર એ કઈ રીતે કહેવા માંગે છે એ ઉપર આધાર હોય છે. હવે જો સરસ બીજે ગુરુદેવસિંહ કહે, પણ બંનેનો ખીચડો કરી સમજવું નહીં. શું છે, જ્યાં જેટલી છે એ મર્યાદામાં એ સમજવું, પણ શું ન કરવું, બહેન ખીચડો તો ખાય ને, ખીચડો ક્યારે ખાય, ઓલો ગેડો ખીચડો ને બે હોય છે ને, ખીચડો તો ભાવે ને, અથવા એના કરતા શું ભેળ ભાવે ને બધું, એમાં અહીંયા ભેળસેળ ન કરવી. તો શું ખીચડો એટલે શું, ખીચડો કરીને અપેક્ષા સમજે નહીં અને આત્મા દ્રવ્યથી અનિત્ય છે અને પર્યાયથી નિત્ય છે. તમારે બે ધર્મ જોતા હતા ને તો બે સિદ્ધ કરી દીધા, અથવા તો નિશ્ચયથી પણ મોક્ષ થાય અને વ્યવહારથી પણ થાય, વ્યવહાર કરતા કરતા પણ થાય, ઉપાદાનથી પણ કાર્ય થાય અને નિમિત્તથી પણ થાય. તમારે એકાંત જોવે કે અનેકાંત જોવે છે? સમય અનેકાંત જ જોતો, અનેકાંત જ જોતો ને, ખાલી સમય કે એકાંત જ જોવે છે ને. પર્યાય જ્યાં હોય ત્યાં મારે એને કઈ લેવા દેવા, હું તો ખાલી કેવો છું, હું એકલો તિકાળી ધ્રુવ છું, એ જ લેવું છે ને. અનેકાંત પૂર્વક સમ્યક એકાંતમાં જવાય છે. જે અનેકાંતને સ્વીકારતો નથી મિથ્યા એકાંતમાં જશે. તો ફરીથી અનેકાંત જોવે છે ને, જીનવાણી કેવી હોય છે? અનેકાંત સ્વરૂપ વસ્તુને દેખાડનારી છે ને, તો અનેકાંત જોવે છે કે નહીં? તો અનેકાંત તો લીધું, ઉપાદાનથી પણ કાર્ય થાય અને નિમિત્તથી પણ થાય, નિશ્ચયથી પણ મોક્ષ થાય અને વ્યવહાર કરતા કરતા પણ થાય. ખીચડો ક્યાં કર્યો? બે છે, અમે તો બે ધર્મો સિદ્ધ કર્યા. જીવનમાં ફરીથી વસ્તુમાં રહેલા ધર્મો છે એને તું તેજે. વસ્તુમાં રાગ કરતા કરતા મોક્ષ થાય એવો કોઈ ધર્મ જ નથી, તું એ રીતે લાગુ. એ કોઈ નથી, આત્મા કથનચિત ચેતન છે અને કથનચિત જડ છે. ખીચડો કરીશ નહીં, કારણ કે જડપણાનો ધર્મ જ નથી. તો એ રીતે અહીંયા બે કથન આવશે, પણ બે ને ક્યારે બે સાચા. એક સરસ ટોટલમલજી એના માટે લીધું છે ને, સાતમા અધિકારમાં નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી અને ઉભ્યાભાસી. ઉભ્યાભાસી એટલે બે ને શું કરે, અમે શાસ્ત્રોમાં તો બે નહીં કીધી, અને બે નહીં કીધી હોત, બે ને સરખા માનીએ છીએ, દલીલ કરે છે. અમે શાસ્ત્ર ભણ્યા છીએ અને શાસ્ત્રમાં શેની કથન છે? નિશ્ચય અને વ્યવહાર બે છે, અને અમે બે સરખા માનીએ છીએ. તો ટોટલ મુજબ સુજાવ આપો. બે જો સમાન હોત તો ભેદ શું કામ પડ્યા? આપણે સવાલના લીધું હતું, દ્રવ્ય છે અને એના છ ભેદ પડ્યા, જીવ પૂતગલ ધર્મ, એ તો શું કામ? એનો અર્થ શું થયો? એકથી બીજામાં અંતર છે, તફાવત છે, ફર્ક છે, ત્યારે તો પાડ્યું. એમ બે નામ આવ્યા નિશ્ચય વેવા, તો જો બે સમાન હોત તો બે જુદા શું કામ પાડ્યા? બેમાં શું છે? ફર્ક છે. એક સ્વભાવને દેખાડે, એક પર્યાયને, વિભાવને, સંયોગ એને દેખાડે, એક મુખ્ય છે, એક ગુણ છે. એટલા માટે તો બધા અર્થો કર્યા છે ને. સ્વાશ્રિત નિશ્ચય, પરાશ્રિત વ્યવહાર, અભેદ તે નિશ્ચય, ભેદ તે વ્યવહાર, મુખ્ય તે નિશ્ચય, ગૌણ તે ફરક છે. બેમાં તું બેને સમાન માણે તો બેને સમાનપણે ઉપાદે જીનાગમમાં કયા નથી. એટલા માટે બેનો ક્યાંય ખીચડો, આ બધું અઘરું લાગે, ક્યાંક સીધે સીધો રસ્તો, સહેલો રસ્તો ક્યાંક બતાવી દો તો શું થાય? કામ તમારું થાય ને મારું ભાઈ, પછી આ બધું તમે આટલું બધું કરો ને. ફરીથી વસ્તુ સ્વરૂપથી જો કિંચિત પણ વિપરીતતા કરીને તો આગળ તો વધવાનું જ નથી. પહેલી તો વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ યથાર્થપણે સ્વીકારીને પછી મુખ્ય ગુણમાં જજે. તરબૂચ લાવીને પછીની વાત કરજે, તરબૂચ લાવ્યો જ નથી ને વિચાર કરે મારે કેમ સુધારવું, અરે પહેલા લાવ તો ખરો અને એમાં પછી મુખ્ય ગુણ કરજે. એમ વસ્તુ સ્વરૂપને સિદ્ધ કરીને ચલો એનો જ ફરીથી ગુરદેવસિંહ ખુલાસો કરે છે. વળી શાસ્ત્રમાં આત્મા નિત્ય છે એમ જે કહ્યું છે તે દ્રવ્યદ્રષ્ટિની અપેક્ષાનું કથન છે, અને બીજું આત્મા અનિત્ય છે એવું જે કથન છે તે પર્યાય અપેક્ષાએ. જો શબ્દ શું આવ્યો આગળ, કયો આવ્યો હતો? પર્યાય દ્રષ્ટિ હતું, હવે કયો શબ્દ આવી ગયો? પર્યાય અપેક્ષા આવી ગયો. પેલા તો ને પર્યાય દ્રષ્ટિ હતો, અને એનો ખરે શું અર્થ છે? ઓલો પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય મૂળ છે એની વાત નથી, પર્યાય અપેક્ષાએ અવસ્થા દ્રષ્ટિથી કહ્યું છે. ફરીથી આમાં કઈ ફરક લાગ્યો? આત્મા નિત્ય છે એમ જે કહ્યું એ દ્રઢ દ્રષ્ટિનું કથન અપેક્ષાનું અને આત્મા અનિત્ય છે એવું કથન. ફરીથી આમાં શું સિદ્ધ કરવું છે? આત્મા કેવો છે? નિત્ય કે અનિત્ય? બે છે ને? બે છે ને? પાક્કું છે ને? બરોબર. અપેક્ષા અપેક્ષાથી જ આપણે બે છે ને? આત્મા પર્યાયથી નિત્ય છે અને દ્રવ્યથી અનિત્ય છે. પણ તમારે તો બે ધર્મો જોતા હતા, બે તો કહી દીધા, પછી શું? હા તો બે ધર્મો કહી દીધા ને. અને એટલા માટે જે અપેક્ષાથી એ ધર્મ સીધા એક જ છે. ભત્રી જાતિ ક્યારે એને પિતા નહીં માનતો હતો. ભત્રી જાતિ તો એ શું હોય શકે? કાકા જ હોય શકે સામી વ્યક્તિ. એમ આ એક વાર જાણવું છે ફરીથી, વસ્તુમાં ધર્મ હોવો જોઈએ અને કઈ અપેક્ષાથી સિદ્ધ થાય એ પણ જોવું જોઈએ. કોઈ વ્યક્તિને તમે કાકા ક્યારે કહી શકશો? પહેલું તો એક, કાકા ક્યારે કહી શકશો તમે? એનામાં એ ધર્મ હોવો જોઈએ. અને એ ધર્મ કઈ અપેક્ષાનો હશે? ભત્રીજાની અપેક્ષા. બે જાણવું પડશે ને. પહેલું તો શું હોવું જોઈએ? ધર્મ હોવો જોઈએ. અને બીજું શું હોવું જોઈએ? કઈ અપેક્ષાથી છે એનો ભાણેજ ઉભો હોય ને તમે કહેજો આના ભાણેજ છે, એના એ કેવા છે? કાકા છે. તો એમ ન છે એમ. અહીંયા ધર્મ અને ધર્મ કઈ અપેક્ષાનો? તો આત્મા નિત્ય છે એમ પણ દ્રઢ દ્રષ્ટિથી આવે અને અનિત્ય છે એવું પણ પર્યાય અપેક્ષાએ અવસ્થા દ્રષ્ટિથી. તે બંને કથન જે અપેક્ષા પૂર્વક, જે મૂળ વજન સેના ઉપર આવ્યું, જે અપેક્ષા, જે ગમે તે અપેક્ષા. આપણે તો કાંઈ નહીં, સોકેટ હોય એમાં ગમે નાખી દે ને, કેમ હું વાંધો? સોકેટ છે હોય, લાઈવ ઇલેક્ટ્રિકસિટીનું ને એમાં નાખી દે ટેલિફોનનું, તો શું થાય? સોકેટ તો હતું કે નહીં? અરે ભાઈ સોકેટ છે એટલે કઈ ગમે ન થાય. એમ તારે શું કરવું પડે? જે અપેક્ષા એ ધર્મ તો જાણવો પડશે, સાથે શું જાણવું પડશે? જે અપેક્ષા એ કથન છે. તો બંને કથન જે અપેક્ષા પૂર્વક છે તે ન જાણે અને આત્માને કેવો માની લે? સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માની લે તો તે અજ્ઞાની છે. બે કથન એટલે કે બે ધર્મો અને પાછું એને જે અપેક્ષા પૂર્વક છે તે ન જાણે અને આત્માને સર્વથા નિત્ય. સર્વથા, સર્વથા એટલે સર્વથા દરેક અપેક્ષા. સર્વ એટલે બધી, દરેક, અને થા એટલે અપેક્ષા એ પ્રકારે જે. એટલે શું પણ એનો અર્થ શું? બધી અપેક્ષા એટલે શું? બધા એક જ, ચાહે સો દ્રઢ દ્રષ્ટિ હો ચાહે સો પર્યાય અપેક્ષા હો, બે અપેક્ષા એ કાં તો નિત્ય જ માની લે અને કાં તો અનિત્ય. એટલે દ્રવ્યથી પણ નિત્ય, પર્યાયથી પણ અનિત્ય, અથવા દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી પણ નિત્ય. ભત્રી જો છે તેનાથી કાકો પણ ખરો ને મામોય ખરો ને બીજા જે કઈ લે, તો એમ ન હોય. તો એ વાત, બંને કથનને ન જાણે અને સર્વથા નિત્ય બહુ જરૂરી છે. સર્વથા, સર્વથા એટલે બધી અપેક્ષા એ એકાંત, જેને બીજો શબ્દ કહીએ નિત્ય કે સર્વથા અનિત્ય માની લે તો તે અજ્ઞાની છે. જો એણે એવું કર્યું તો એનો અર્થ છે કે એને બીજા ધર્મનો સ્વીકાર જ ન કર્યો. બહુ જ માની લે હું એકાંતે નિત્ય હોઉં તો શું થાય? તો અધર્મ ટાળીને ધર્મ કરવું એ વાત ક્યાં આવે? અને હું સર્વથા અનિત્ય હોઉં તો શું થાય? ધર્મ કરશું અમે, એમાં હું વાંધો છે? અરે તારે ધર્મ કરીશ તો ફળ ભોગવાના તું છો નહીં. જો સર્વથા અનિત્ય હો તો શું છે? હું ક્ષણે ક્ષણે કેવો થાઉં છું? બદલાવ છું. તો ધર્મનો પુરુષાર્થ કોક કરશે અને ફળ કોઈ, આવું તો કોઈને સ્વીકાર્ય ન હોય. એના ઉપરથી તો આખી વાત આવે છે, અકલંક દેવની આવે છે ને, કે જેની સાથે હું કહીએ એની સાથે આપણે ચર્ચા કરવાની. તેમણે શું કીધું કે અમે તમને પેલા પ્રશ્ન કોને પૂછો? એક જણને પૂછો આત્માને, અને હવે જે ઉત્તર દો ત્યાં તમારો આત્મા ઉલ્લાઈ ગયો. આપણે શું નક્કી કર્યું હતું? જેને પ્રશ્ન પૂછવામાં આવે એને ઉત્તર દેવાનો, થાય તો બદલાઈ ગયો કેવી રીતે? અને ઘણા તો એવી રીતે માને એ જૂનો જે પેલો આત્મા બદલાઈ ગયો એ સંસ્કાર મુક્ત ગયો, તો મારો શું દોષ? કોઈક ખરાબ સંસ્કાર મૂકી જાય તો મારે સંસ્કાર ખરાબ લેવા? એવું તો કાંઈ હોય? આત્મા જો બદલતો નિત્ય ક્ષણિક સાવ સર્વથા એકાંતે છે તો પછી ધર્મનો મારે પુરુષાર્થ શું કામ કરવો? હું પાપ કરું કે પુન કરું કે ધર્મ શું ફરક છે? નરકમાં તો મારે જવાનું નથી, પછી શું છે? તો એ પણ એકાંતે નહીં. તો આત્મા કેવો છે? અપેક્ષા એ દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય છે, પર્યાય અપેક્ષા એ અનિત્ય. અને જો સર્વથા નિત્ય કે અનિત્ય માનવ એ તો અજ્ઞાની છે. બીજો અર્થ એનો એકાંત દ્રષ્ટિ છે. ફરીથી એકાંત એટલે એને એક જ ધર્મ માન્યો. કયો એક જ ધર્મ માન્યો? કાં તો નિત્ય માન્યો અને કાં તો અનિત્ય, પણ બે નિત્ય અનિત્ય ના માન્યો. એકાંત આવે છે ને, સંધિ છૂટી પડીએ, એક વત્તા અંત. અંત એટલે છેવાડો ન લેવો, અહીંયા અંત એટલે ધર્મ એક. અને ઓલામાં શું છે? અનેકાંત, અનેક ધર્મો, નિત્ય ધર્મ અનિત્ય ધર્મ. અને આમાં તો એકાંતમાં શું આવ્યો? ખાલી કારણ કે એને દ્રવ્યથી પણ આત્માને નિત્ય માન્યો, પર્યાયથી પણ નિત્ય. તો ધર્મ તો કેટલો રહ્યો? એક જ રહ્યો. તો એ એકાંત દ્રષ્ટિ છે, સર્વથા નિત્ય માનવું એકાંત દ્રષ્ટિ છે. બંને પડખાને, કોના પડખા? આપણાને સૂઈએ ત્યારે પડખા આમ જમણે ને ડાબે ને એવું ને, તો આ પડખા ક્યાંથી આવ્યા? પડખા એટલે બે ધર્મો, બે અપેક્ષાઓ. એ બે બંને પડખા, બંને પડખા એટલે નિત્ય ધર્મ છે અનિત્ય ધર્મ, એને કહેનાર નિશ્ચય છે, વ્યવહાર અથવા તો સ્વભાવ દ્રષ્ટિ અથવા પર્યાય દ્રષ્ટિ અપેક્ષા. તો એ બંને પડખાને જેમ છે તેમ બરાબર સમજી, ફરીથી શું આવ્યું? જેમ છે તેમ બરાબર સમજી. હમણાં ચર્ચામાં આવ્યું જ્ઞાન, આવ્યું શું? આવ્યું સમજી, અને પછી હવે દ્રષ્ટિ આવશે છે. બંને પડખાને જેમ છે તેમ બરાબર સમજી. તો સમજણ શેમાં આવે? જ્ઞાનમાં આવશે. ચિદા પછી શું છે? ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા પર અને વિભાવતી જુદો શુદ્ધ જ્ઞાયક છે, એવી જે દ્રષ્ટિ આવી ગયું. દ્રષ્ટિ એટલે કોણ? શ્રદ્ધા. જ્યાં ગુજરાતીમાં શું કહે, સાચા જ્ઞાનના સવિકલ્પ જ્ઞાનમાં પણ જો ઠેકાણા નથી તો પછી આગળ વધવાનો તો કોઈ પ્રશ્ન જ નહીં. અને એટલા માટે 73 ગાથામાં આખી વાત શેનાથી? નિર્ણયની વાતમાં પણ શું વાત લીધી? એ કેવો નિર્ણય કરે છે? હું અનેક છું, હું અશુદ્ધ છું, એવો નિર્ણય કરે છે ને. અરે એવું નથી, પર્યાયમાં તો છું ને હું, પર્યાયમાંથી જોઉં તો અનેક છું, અશુદ્ધ છું. નિર્ણય તને જેવો વિષયનો અનુભવ આવવાનો છે એવો નિર્ણય કરજે. એમાં પણ હજી વિપરીતા ઢીલા ગુજરાતી કઈ ડામાડોળ છે તો કામ થવાનું નથી. પણ પર્યાયમાં અશુદ્ધતા છે એવો સ્વીકાર કરીને તો તું દુઃખ ટાળવા માટે આવ્યો છે. કોઈ ડોક્ટર પાસે નિરોગી જાય છે કે મને રોગ થયો છે એવો નિર્ણય કરીને જાય છે? ડોક્ટર પાસે કોણ જાય? ના ડોક્ટર સાહેબ, મને તો કઈ રોગ નતો, તો ખાલી અમસ્તો આવ્યો છે, એવું હોય. જેમ એ રોગનો ફરીથી એ રીતે વિચાર કરીએ, કોઈ પણ દર્દી ડોક્ટર પાસે જાય શું નિર્ણય કરીને જાય? પેલું એક મને રોગ છે, બીજું એ રોગ છે એની મને પીડા છે. પેલું કર્તૃત્વ અને ભોક્તૃત્વ બે ભાવ, મને રોગ તો છે અને સાથે પીડા છે. તો રોગ નો જ ને ઠીક છે એમને મટી એમ નહી, એની સાથે શું છે? પીડા છે. અને હવે શું કરવું છે મારે? મારે એનો ઇલાજ કરીને નિરોગી થવું છે. આટલો તો નિર્ણય છે ને? રોગ છે, પીડા છે, અને રોગને ટાળીને મારે કેવા થવું છે? નિરોગી થવું. જો એનો કોઈ ઉપાય જ ન હોય તો શું ફાય? તો આ રીતે એને ડોક્ટર પાસે નિર્ણય કરીને જાય તો અશુદ્ધતાનો નિર્ણય કરે છે કે નહીં? તો એ અશુદ્ધતાનો નિર્ણય ખાલી એટલો નથી, હું પાછો નિરોગી થઈ શકું છું એ પણ એક નિર્ણય. એમ અહીંયા આખું આપણને કે જે એકાંત દ્રષ્ટિ છે એ એટલું નથી કે હું ખાલી સર્વથા નિત્ય છું, સર્વથા અનિત્ય એમ નહીં. એકલું એક જ ધર્મ માને તો એકાંત દ્રષ્ટિ છે. તો બંને પડખાને જેમ છે તેમ બરાબર સમજી આપેલા માટે વિકલ્પાત્મક ભૂમિકામાં દ્રવ્ય પર્યાયનું બેનું જેવું યથાર્થ સ્વરૂપ છે નિશ્ચય વહેવાનું બરાબર સમજીને હું કેવો છું દ્રષ્ટિનો વિષય હવે જ્ઞાનની સાથે દ્રષ્ટિ શ્રદ્ધા ચિદાનંદ સ્વરૂપ આવો કેમ બે શબ્દ હંમેશા લગભગ બહુ ઘણી વાર આવે ચિદાનંદ ચિદાનંદ કેમ બહુ આવે આપણા બધાનું પ્રયોજન આનંદ છે અને આનંદનું સાધન જ્ઞાન છે એટલા માટે ચિદાનંદ ચીદ એટલે જ્ઞાન અને આનંદ આપણને બધાને ગમે તે રીતે એકવાર શું જોવે છે આનંદ જોવે પણ એનું યથાર્થ સાધન કોણ છે જ્ઞાન છે એટલે ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ કેવો છે પર અને વિભાવતી જુદો શુદ્ધ જ્ઞાયક છે શુદ્ધ જ્ઞાયક શું છે શબ્દ જાણવામાં શુદ્ધતા છે કરતા બુદ્ધિમાં અશુદ્ધતા છે ક્યાંય પણ પરદ્રવ્યનું કરતાપણું માયનું વિભાવનું કરતાપણું થયું તો માની લેવું જ્ઞાયકપણામાંથી હું શે માગ્યો કરતા બુદ્ધિમાં અશુદ્ધતા માગ્યો જ્ઞાયક જ્ઞાતાપણામાં જાણપણામાં શુદ્ધતા છે કરતાપણાના મિથ્યા અભિપ્રાયમાં અશુદ્ધતા છે તો એ શુદ્ધ જ્ઞાયક છે એવી જે દ્રષ્ટિ તે પરમાર્થ દ્રષ્ટિ છે યથાર્થ દ્રષ્ટિ છે સાચી દ્રષ્ટિ છે સમીચીન દ્રષ્ટિ છે અને સાથેનો શબ્દ શું આવ્યો ધ્રોવ્ય દ્રષ્ટિ છે પોતાનો ત્રિકાળી ટકતો જ્ઞાયક ભાવ એના ઉપરની એ દ્રષ્ટિ છે અને એની સામે ક્ષણે ક્ષણે બદલતી જે અવસ્થા કેવી છે ક્ષણે ક્ષણે બદલે કે ઘણા સમય ઘણી તો ઘણા આ લાકડું અહીંયા ને અહીંયા ઘણા વખતથી એટલે ઘણા એટલે 10-15 મિનિટથી છે ટેબલ તો ક્યાં સવારનું અહીંયા છે તો ક્યાં પરિણામ તો કાંઈ દેખાતું નથી એવું ને એવું છે એવું ને એવું છે એમાં ક્યાં પરિણામ થયું એ પણ એક વિચાર કોઈ આવતું નથી આપણે પેનમન એટલે શું માનીએ પલટો એટલે શું માનીએ કાંઈ ઊંચું નીચું થવું જોઈએ એમ ફેરફાર એવું ને એવું પેનમન કેમ ન હોઈ શકે જેમ નદીનો પ્રવાહ હોય માની લો 5 ફીટની એની હાઈટ છે એનો ફ્લોઈંગ હવે કલાક પછી પણ 5 ફીટ છે એનો અર્થ છે કે ત્યાં પાણી હવે કેવું થઈ ગયું છે એ સીધું સ્થિર થઈ ગયું છે બરોબર ને કલાક પેલા પણ કેટલી હાઈટ હતી એની લેવલ 5 ફીટ અત્યારના પણ કેટલું છે 5 ફીટ તો પાણી તો સ્થિર થઈ ગયું અરે 5 ફીટના લેવલમાં પણ પાણી વહેતું રહી શકે છે એવું જરૂર નથી કે 6 ફૂટ થાય ને 4 ફૂટ થાય તો જે પૈણમું છે બદલું છે આપણને ઘણા કેવા છે ભાવો બીજા તેમ શું કહે મગજમાં ભૂસું ભર નહીં કે મગજમાં એવા અને મગજમાં ભૂસા ભરી ગયા જેને કે એક જીવનમાં એ પણ વિચાર પોતાના અભિપ્રાયથી અનાદિકાળથી ચાલ્યા છે તા દુઃખી થયા છે ક્યારેક હવે જ્ઞાનીના અભિપ્રાયથી ચાલે છે એમ અહીંયા તો કે એ હવે બે બરાબર સમજીને દ્રષ્ટિ કેવી કરી છે કોના ઉપર કરી ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા અને જે શુદ્ધ જ્ઞાયક પરને વિભાવથી જુદો એવી જે દ્રષ્ટિ તે પરમાર્થ ધ્રોવ્ય દ્રષ્ટિ છે અને એની સામે ક્ષણે ક્ષણે બદલતી જે અવસ્થા છે પર્યાય છે દશા છે હાલત છે તેના ઉપર જે દ્રષ્ટિ આ તેનું નામ વ્યવહાર દ્રષ્ટિ કહેવાય છે એનું જ બીજું નામ શું છે ભંગ ભંગ એટલે ભેદ પાડો વસ્તુ સ્વભાવ જે પૂર્ણ અખંડ સ્વભાવ છે એની સાથે આ પર્યાય જ ખાલી પકડવું તો એ ભંગ દ્રષ્ટિ છે અને તેનું નામ શું કહેવાય છે ભેદ દ્રષ્ટિ છે પહેલો બેને જાણીને પ્રયોજન માટે તું દ્રવ્ય સ્વભાવ ધ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરજે બજારમાંથી છાલવાળું કેળું લાવીને પછી છાલ કાઢજે છાલ વગરનું લેવા જઈશ તો ખાલી હાથે પાછો આવીશ લાવજે તને એ જ મળશે ચિંતા નહીં કરતો પણ સાથે સાથે શું રાખજે કે ખાવા યોગ્ય શું છે એનો તું વિવેક કરીને તું એનો ભોગવટો કરજે એમ પર્યાયમાં અશુદ્ધતા છે સંયોગો છે બધું કર્મનો ઉદયો છે પણ પછી એ બધાથી સંકેલીને પોતાના દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરવાનો ખીચડો કરીને કથનચિત આમ પણ છે ને કથનચિત આમ પણ એમ ખીચડા કોઈ કરીશ નહીં. હવે 41 નંબરનો બોલ છે, આપણે જે આગળ હમણાં જ ગુરુદેવના હસ્તાક્ષરનો આવી ગયો ને એવી જાતનું આ એક છે. ગુરુદેવજીએ પહેલા વર્ષો પહેલાના પ્રવચનમાં આવી સમયસારની મહિમા કરાવી હતી. 41 નંબરનો બોલ, આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે. આગમમાંથી જે વાત કરી એમાંથી પણ એક સાર કાઢીને, જેમ દૂધમાં મેળવાણ નાખે તો શું થાય, દહીં જામે, પછી એમાંથી છાશ બનાવે અને છાશ બનાવીને વલોવીને પછી એમાંથી શું કાઢે, માખણ કાઢે. એમ અહીંયા આગમનું પણ આગમ છે. એ માખણ આવે એને પાછું ગરમ કરીને ઘી બને તો આ એનું સાર છે. એમ આગમોનું પણ આગમ છે. જે જીનાગમમાં કયા એનું પણ સાર એમાંથી કાઢીને આપણને આપે છે. એનો જ અર્થ થયો આગમનું આગમ, એટલે લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે. સાર આખો, જેમ શેરડી હોય છે એને ચેલામાં નાખે ને તો શું થાય છે, એમાં જે ગ્રહણ કરવા યોગ્ય મળી જાય છે. એમ ઘણા શાસ્ત્રો છે, એમાંથી તારે ગ્રહણ કરવા યોગ્ય શાસ્ત્ર આમાંથી તને દરેકમાં પોતાની રીતે મળે છે. પાતે એક સમયસારનું પ્રવચન ચાલતું હોય એટલે એની મહિમા ક્યારે પણ એક રીતે વિચાર ના કરો. પેલા ગુરુદેવસિંહના વખતમાં એ રીતે એમને કે તમને સમયસારનું અધિકતા છે ને બીજાનો શું છે, નિષેધ છે. નિષેધ કોઈનો હોઈ શકે નહીં. જેમ અહીંયા સિમંદર ભગવાન બિરાજમાન કહી રહ્યા, કારણ કે બીજા ભગવાન આપણને ગમતા નહોતા તો કેમ બીજા નો કહી રહ્યા, સિમંદર ભગવાન કેમ કહી રહ્યા, એ તો ચોખ્ખી વાત છે ને. સિમંદર ભગવાન શું કહે, ફેવરેટ છે, બીજા નથી, એવું છે. ભાવના બેહદ છે, શક્તિની મર્યાદા છે, એટલા માટે આ બંને ભાવનામાં પહેલી જ ગાથામાં કેટલા સિદ્ધોને બિરાજમાન કર્યા છે, સર્વ અનંતાને કર્યા. ભાવના બેહદ હોય છે, ભાવનામાં મર્યાદા નથી, પણ બારમાં શક્તિની શું છે એ મર્યાદા છે, એટલે એક ભગવાન છે. બાકી એવું નથી કે સિમંદર ભગવાન ગમે ને બીજા નહીં, એવું હોય ને, આ અમારા ભગવાન છે ન હોય. આપણે સ્થાપના કર્યું હોય તો આપણે શું કહીએ, શું છે, એ તો વાત તો સાચી છે ને, આપણે બોલી લીધી હોય, આપણે પ્રતિષ્ઠા કરી હોય તો આપણા થયા ને ભગવાન, અને બીજા ભગવાન મારા નહીં ને. બીજા ક્યાં મેં સ્થાપિત કર્યા, એટલે જેને કહેવાય મારા જીવનમાં સપનામાં પણ ભગવાનમાં ભેદ કરતો નહીં. મારા માટે જે કોઈ વિતરાગી સર્વજ્ઞ, મને કદાચ નામ આવડે કે ના આવડે, પ્રાચીન પ્રતિમાન નામ ભૂસાઈ ગયા હોય કે ન હોય, મને જ્યાં વિતરાગતા છે ત્યાં મારો સ્વીકાર છે. જીવનમાં આવા ખબર નહીં, જીવને બહુ ટેવ છે ને ભેદ કરવાની, બહુ ટેવ છે ને. આખું જગત કેવું છે, આખું જગત કેવું છે, જ્ઞેય છે, અને છતાં એમાં આપણે શું કરીએ છીએ, ઇષ્ટ અનિષ્ટ કરી સારું ખરાબ કરીને ભેદ પાડે છે. અખંડપણે જ્ઞેય છે ને, કે જ્ઞેયમાં કોઈ સારા જ્ઞેયોને થોડું નહીં, કેમ સારા ખરાબ ન હોય, જ્ઞેય હીરો છે સારું જ્ઞેય છે અને કોયલો છે ખરાબ જ્ઞેય છે. તને સારા ખરાબ લાગ્યા તો એ જ્ઞાનનો વિષય નહીં હોય, તારા રાગનો ને ખેદનો દ્વેષનો વિષય હશે. કોઈને પણ જો જોતા તને શું લાગ્યું, સારું ખરાબ તો એ કોનો વિષય બન્યો, જ્ઞાનનો ના બન્યો, તારા રાગનો વિષય કે દ્વેષનો વિષય બન્યો. તો આખું જગત જ્ઞેય છે, એમાં આપણે શું કરીએ છીએ, ભેદ પાડી. એનાથી આગળ શેમાં ભેદ પાડીએ છે, શેમાં ભેદ પાડીએ છે, પુણ્ય અને પાપ બે આશ્રવ હોવા છતાં એમાં પાછો ભેદ પાડીએ. ઓલું તો બાર જ્ઞેયો પર પદાર્થમાં પોતાના પરિણામોમાં, હવે પુણ્ય અને પાપ બે કેવા છે, સમાન આશ્રવ રૂપે હોવા છતાં એમાં શું કરીએ છીએ, આપણે ભેદ પાડીએ છીએ. અને હજી ત્રીજું, આત્મા અનંત ગુણોનો અભેદ છે, એમાં ગુણભેદ કરીએ છીએ. કેમ ભાઈ, અભેદ તત્વ તને નથી ગમતું, તને એમાં કઈ કોઈ ગુણ શું કહેવાય, સારા છે ને કોઈ એવા છે એવું છે, કોઈ ઇન્ફિરિયર છે ને કોઈ સુપિરિયર છે એવું છે. ભિન્નતામાં ભેદ પાડીશ નહીં, વિભાવમાં ભેદ પાડીશ નહીં, અને આશ્રયભૂત તત્વમાં પણ ભેદ પાડીશ નહીં. ક્યાંક ને ક્યાંક ગુરુદેવ શું એક કડી ગાતા નાટકમાં, પહેલાના જમાનામાં નાટક શરૂ થાય એ પહેલા કોણ આવે, નહીં નથી સાંભળ્યું ક્યાંય, નારદ આવે અને નારદ આવીને શું પહેલું બોલે, બ્રહ્મા સુત હું નારદ કે આવું, જ્યાં હોય સંપ ત્યાં કુસમ કરાવ. એમ અખંડપણે જ્ઞેય છે, અખંડપણે આશ્રવ છે અને અખંડપણે આશ્રયભૂત તત્વ છે, અને છતાં એમાં આપણે શું કરવા માંડીએ છીએ, આ ભેદ પાડીએ છીએ. તો અહીંયા ફરીથી આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે, લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે. અને એ રીતે વિચાર કરીએ કુંદકુંદ આચાર્યદેવના આવા પંચ પરમાગમમાંથી જ એના પછીના થયેલો એમાંથી ભાવ ક્યાંક ને ક્યાંક લીધો છે, અને એટલા માટે લાખો શાસ્ત્રને એમાં શું છે, નિચોડ એમાં રહેલો છે. જૈન શાસનનો એ સ્તંભ છે કોણ, સમયસાર આત્મા શુદ્ધાત્મા શાસ્ત્ર. આખા જૈન શાસનનો એ શું છે, સ્તંભ. એમાં જૈન દર્શનના, જૈન ધર્મના, જૈન શાસનના એમાં સિદ્ધાંતો ભરેલા છે, એ સ્તંભ છે. સાધકની એ કામધેનુ છે, બહુ સુંદર શબ્દો ગુરુદેવ છે. કોની કામધેનુ, કામધેનુ એટલે જયારે તમે એને દો ત્યારે ઈચ્છો ત્યારે દો. અને એવી હતી ગાય, ગુરુદેવજી કહેતા ને વઢવાણમાં દાદભાવના ત્યાં હતી ને, ગમે ત્યારે ઓલું સામાન્યપણે સવાર સાંજ હોય, તો એવી રીતે અહીંયા શું કામધેનુ, કેવી રીતે આવ્યું કામધેનુ, જયારે તને ભાવના જાગે ત્યારે એમાંથી તને આત્મા જ મળવાનો છે. એ કામધેનુ ગાયની જેમ જયારે જયારે તને, ઘણી વાર ઘણા હોય ને રાતના ઊંઘ નથી આવતી, અથવા તો કોઈ આમ હોય તો આમ, અરે તને નથી આવતી તો તારી પાસે જીનવાણી તો છે કે નહીં, એના શરણમાં જાને, એનો કરને તને આત્મા કેવો, જે શબ્દ કેવી રીતે, હથેળીમાં જેમ આંબળા રાખે અથવા હથેળીની જેમ રેખાતું દેખ, એમ તને આત્મા દેખાડશે. ઊંઘ નથી આવતી તો એક પોઝિટિવ વિચાર છે, પ્રમાદ ઓછો થાય. અત્યારના તો ઊંઘ ના આવે તો શું કરીએ આપણે, નહીં અવેલેબલ છે ને દવા, અવેલેબલ છે ને. એક બહુ જ બીજાની વાત નથી કરી, આપણા વિચાર કેમ, એમાં શું વાંધો, કોઈ ઊંઘ ના આવે તો લઈ લઈએ, અમે સુઈ તો જઈએ નિરાતે પછી, નહીં તો બીજે પછી માથું ચડે ને આવું મજા ના આવે. જીવનમાં જેની મારે પૂર્ણ પ્રગટતા કરવી છે એને આવરણ થાય એવો પ્રયાસ નહીં કરતો. જ્ઞાનને આપણે શું કરવું છે, આચ્છાદિત કરવું છે કે પૂર્ણ ખીલવવું છે. તો જેને પૂર્ણપણે ખીલવવું છે એને તો શું કામ આચ્છાદિત કરે છે, અરે તને નથી ઊંઘ આવતી તો પ્રમાદ નથી, તું તારો ઉપયોગ બદલાવીને બીજામાં લગાડી દે, જીનવાણી ને ન વંચાય તો ગુરુદેવની વાણી સાંભળ, જે કાંઈ કરજે, ચિંતનમાં કમસે કમ બેસી જજે, પણ ન આવે પ્રમાદ, ઈચ્છવા કરવા યોગ્ય નથી એમ ઉલટાનું સમજે, કુદરતે મને જાગૃત કરવાનું આપ્યું છે. તો અહીંયા સાધકની એક કામધેનુ છે, જેને જેને આત્મા પ્રાપ્ત કરવો છે એને જે કોઈ મૂંઝવણ આવે એનો ઉકેલ આમાં છે. પણ કન્ડિશન શું હોવી જોઈએ, આત્માનું હિત કરવાની જેને ભાવના છે એના માટે છે. તો એના માટે કેના જેવું છે, કામધેનુ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષમાં શું છે, આપણે ઈચ્છીએ એવું મળે ને, ઈચ્છીએ એવું, ઈચ્છે એવું મળે ને, ફરીથી ના પાડશે તો કલ્પવૃક્ષ નહીં કહેવાય. કલ્પવૃક્ષમાં તાકાત નથી કે તારા પુણ્યથી અધિક આપી શકે, એક વાત. કલ્પવૃક્ષમાં તાકાત નથી કે સંયોગ સિવાય સ્વભાવને આપી શકે. કલ્પવૃક્ષ હોય, ચોથારામાં હતું દસ પ્રકારના, એની સામે ઉભા રહીને આપણે ઈચ્છા કરીએ, કલ્પના કર અને તને મળે, મારે સમ્યક દર્શન મોક્ષ મુનિ દશા આપે કે ના, તમે કયો કલ્પવૃક્ષ આપે છે, ચલો તમે કયો ન મળે, હું એને આવું છે છું, મારે અત્યારના સ્વર્ગનો ભાવ જોવે છે, આપે કે ના, ફરીથી તો પછી શું તમે આટલી મહિમા કર, કલ્પ પેલું શું, મને સ્વભાવ જોતો ન આપો, બીજું શું આપ્યું, સંયોગ અરે તારા પુન કેટલા છે એના ઉપર આધાર છે. તું ઈચ્છે એવું બહાર સંયોગ પણ નથી મળવાનો. તો એની સામે આ સમયસાર તો જેને કહે તું માગ, તારે શું જોવે? સમ્યક દર્શન જોવે છે, મુનિ દશા જોવે છે, શ્રેણી માંડવી છે, કેવળના માગ, એ બધું જ વસ્તુ સ્વરૂપ તને સમયસારમાંથી એ મળવાનું. કલ્પવૃક્ષ તો એટલી મર્યાદા છે, અહીંયા તો તું માગી છે તને મેળા વગર રહેશે નહીં. તો એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે, 14 પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. 14 પૂર્વ 12 અંગ એટલે 14 પૂર્વ છે એ 12 અંગમાં એક અંશ છે, પણ 14 પૂર્વ અને 12 અંગ એટલે બધું સાથે સમજી લો. 14 પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું. એની દરેક ગાથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના વાણીમાંથી નીકળેલી છે. અરે આત્મ અનુભવમાંથી કઈ વાણી થોડી નીકળે, આત્મ અનુભવમાંથી તો આનંદ આવે. ફરી ફરીને બહારમાં તો ખબર નહીં, કામ એમ થાય કે ગમે હોય તો આ તો અમે બધા એક જ છીએ, તો આ તો મારું ફેવરેટ છે. આમ આમ ત્યાં તો કેવું થઈ જાય છે, એકાકાર બધે થઈ જાય. અહીંયા તને એમ ન થાય કે એ મુનિરાજના આત્મ અનુભવને સ્પર્શીને અંદરના ભાવો છે અને એને અનુરૂપ વાણી નીકળી છે. આ કોઈ લુખી કેવા ખાતરના એ શબ્દો નથી. આમ કહીને શું ગુરુદેવ શું શુદ્ધ કરવું છે? એની દરેક ગાથા સમયસારની કોઈ કોઈ ગાથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા. સમયસારની કઈ ગાથા, કેટલી ગાથા? આમ બહુ મુખ્ય કહેવાય, બહુ સારી કહેવાય, હાઈલા આમ કહેવાય. 1 થી 415 તો છે, એમાંથી એમોંગ ધેમ 415 તો કે છે, એમાંથી કઈ કઈ ગાથા કેટલી સારી કહેવાય, બહુ ને બેસ્ટ કહેવાય ને, સુપર સુપર સુપિરિયર કઈ? ફરીથી ગુરુદેવ, એક એક ગાથા છે. ક્યારે પણ એમને સમજતો આ તો ઠીક છે, ઠીક છે નહીં, કોની કોની કહેલી છે? છઠ્ઠા સાતમા. અરે જે આચાર્યનું નામ ગૌતમ ગણધર પછી આવી કેવી દશા હશે એમની? મંગળ એ બોલીએ છીએ મંત્ર આપણે, તો એની એ કેવી હશે? અને આમાં એમ બી ન સમજ્યું કે બીજાનો નિષેધ છે એમ નથી. આ તો જેની ઉપકારની અધિકતા એના માટેની આ વાત છે. તે ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ અનુભવ, જેને બીજી ભાષામાં કહીએ અનુભવને સ્પર્શેલી વાણી આવી છે, એનો ક્યારે પણ એ પ્રકારે આ સારી છે ના ઓલી છે ને ખબર નહીં. આ તો નાપાસ થયેલો મેટ્રિકના પેપર જોઈને કહે છે આ આને સારું, તને અધિકાર એનો છે. પાંચમીમાં તો પાસ થતો નથી, પેપર સેના ઉપર જજમેન્ટ એટલે કોમેન્ટ્સ કરવા માંડ્યો છે. એમાં કોના શાસ્ત્રો છે? મહાસમર્થ છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિરાજના અનુભવને સ્પર્શેલી છે. તારા એક એક ગાથા નહીં, એક એક ટીકાના વાક્ય નહીં, એક એક શબ્દમાં તારું હિત રહેલું છે. આવી મહિમાથી એનું શાસ્ત્રનો અભ્યાસ કરજે. એના માટે
જય જીનેન્દ્ર. આવતીકાલનો કાર્યક્રમ સવારના 7 થી 8 જીનેન્દ્ર અભિષેક તથા પૂજન, 8:15 થી 9 પૂજ્ય ગુરુદેવશ્રીનું શ્રી સમય સાજી ઉપર પ્રવચન.